તારીખ 25-8-1996 શ્રી મદરાજચંદ્ર પત્રાંક 819 અને 813 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 581.
અંબાલાલભાઈ ઘણા વખત થી પરિચયમાં આવ્યા છે. ભક્તિવંત છે. દશાના વિષયમાં કોઈ પોતાને વિશેષ દિશા નહીં થતી હોય એનો ખેદ વર્તતો હશે. લાંબા સમય સુધી વિકાસ ન થાય તો મુમુક્ષુને ખેદ થવાનો સંભવ છે. ઘણો સમય ગયો, લગભગ 31મું વર્ષ છે એટલે 7-8 વર્ષ થઈ ગયા હશે. 23મા વર્ષે પરિચયમાં આવ્યા છે. 23મા વર્ષે પરિચયમાં આવ્યા છે. 8-1 વર્ષ થઈ ગયા એટલે પોતાની દશા વિશે ખેદ થતો હશે. એ સંબંધમાં માર્ગદર્શન આપ્યું છે. ખેદ નહીં કરતા શરીર પણ ગ્રહીને જ્ઞાનીના માર્ગે ચાલતા મોક્ષ પાટણ સુલભ જ છે. પ્રેરણા કરે છે, ઉત્સાહથી, ઉમંગથી, વીર્યોલ્લાસથી. શરીરપણું એટલે શું? ઉલ્લાસથી, ઉલ્લાસિત વીર્યથી જ્ઞાનીના માર્ગે ચાલવું. ખેદ થાય પણ એટલો ખેદ ન કરવો જોઈએ કે જેથી એકદમ ડિપ્રેશનમાં આવી જવાય. બિલકુલ ખેદ ન થાય એ પણ બરાબર નથી. પોતે દશામાં આગળ ન વધે અને બિલકુલ ખેદ ન થાય તો એ પણ યોગ્ય નથી. અને એટલો બધો ખેદ થાય, ઘણો ખેદ થાય કે એકદમ પોતે ડિપ્રેશનમાં આવી જાય. અને પુરુષાર્થ ઉપાડવા માટે એવા અભિપ્રાયમાં આવી જાય કે મારાથી કંઈ કામ નહીં થાય તો ડિપ્રેશનમાં આવી જાય ત્યારે શું થાય કે હવે મારાથી કેમ કામ થશે, હું કેવી રીતે આગળ વધીશ, નહીં વધી શકું તો, એવા અભિપ્રાયમાં આવી જાય. એ પ્રકાર પણ હોવો યોગ્ય નથી, એવો પ્રકાર થવો પણ યોગ્ય નથી. ખેદ કોઈને થોડો થાય છે, કોઈને ઘણો થાય છે. ઠીક છે, એ તો થવો ઘટે છે. આગળ ન વધે તો થવો ઘટે છે. કોઈને થોડો થાય, કોઈને વધારે પણ થાય, એનું કોઈ ધોરણ નથી. પણ એની નીચે હદ એટલી છે કે એવા અભિપ્રાયમાં ન આવી જાય કે હવે મારાથી પુરુષાર્થ નહીં ઉપડે તો, હું પુરુષાર્થ નથી કરી શકતો ને નહીં કરી શકું તો, એવી પોતાને વિશે પોતાને શંકા પડી જાય. એટલી હદે ખેદ નહીં થવો. એટલે કેવળ ખેદ નહીં કરતા પણ ખેદ કર્યા જ કરે. ખેદ કર્યા જ કરે પછી એક જાતનો એક પ્રકાર ચાલુ થઈ જાય તો એમ નહીં. ઉલ્લાસિત વીર્યથી સુરવીરપણું ગ્રહીને એટલે ઉલ્લાસિત વીર્યથી જ્ઞાનીના માર્ગે ચાલતા. જ્ઞાનીના માર્ગે એટલે શું? એ જ્ઞાની જે ક્રમ બતાવે છે તે ક્રમે ચાલતા એ જ્ઞાનીનો માર્ગ છે. 14 ગુણ સ્થાન માં ચતુર્થ ગુણ સ્થાન થી મોક્ષ માર્ગ શરૂ થાય છે એ વાત તો પ્રસિદ્ધ છે કે પ્રથમ ચોથો ગુણ સ્થાન આવે કોઈને, પાંચમું કે છઠ્ઠું સાતમું કે કોઈ ઉપરનું ગુણ સ્થાન ન આવે, પછી ઉપર ઉપરના ગુણ સ્થાને ચડે એ તો મોક્ષ માર્ગ નિયત છે, ત્રણે કાળે નિયત છે. જે કઈ વિટંબણા છે એ મુમુક્ષુની ભૂમિકામાં છે. ચોથા ગુણ સ્થાને પોતાનું સ્વરૂપ જોયું, પ્રત્યક્ષપણે અનુભવ કર્યો અને અનુભવની પદ્ધતિ પણ પોતે અંગીકાર કરી લીધી, એટલે હવે નિજ ઘરથી અજાણ્યો પણ નથી અને નિજ ઘરના રસ્તાથી પણ અજાણ્યો નથી, એટલે એને એટલી વિટમણા નથી. પછી તો આત્મગુણ પ્રગટ થયા છે, શક્તિ વધતી જાય છે, પણ જે કાંઈ તકલીફ છે, વિટમણા છે, મૂંઝવણ છે એ મોક્ષની ભૂમિકામાં છે. જ્ઞાન દશા પ્રગટ થયા પછી અનંતકાળ નથી લાગવાનો મોક્ષ થવામાં, પણ જ્ઞાન દશા પ્રાપ્ત થવા પહેલા અનેક પ્રકારના વિવિધ ધર્મ સાધન કરવા છતાં પણ અનંતકાળથી મોક્ષ માર્ગ પામ્યો નથી, એટલે જે કાંઈ તકલીફ છે, વિટમણા છે એ મોક્ષને છે. ત્યારે મુમુક્ષુ માટે જ્ઞાનીઓએ માર્ગ નક્કી કર્યો છે, જે જ્ઞાન દશાને પામ્યા અને જે ક્રમે કરીને પામ્યા. એ નક્કી કર્યું છે. વિષય થોડો વિસ્તાર વાળો એટલા માટે થાય છે કે મુમુક્ષુને યોગ્યતા અનેક પ્રકારની છે. મોક્ષની યોગ્યતા એક પ્રકારની નથી, અનેક પ્રકારની છે. એટલે મોક્ષ ક્યાં ઊભો છે, ક્યાં રોકાણો છે, કેવી રીતે રોકાણો છે, શું ભૂલ કરે છે, કેવી જાતની ભૂલ કરે છે અને એને કેવી રીતે આગળ લઈ જવો એનું જ્ઞાન જ્ઞાની પુરુષને હોય છે. એટલે અંધારામાંથી અજવાળે લઈ જાય છે. ક્યાં છે? અંધારામાં ઊભો છે મુમુક્ષુ જીવ, એને અજવાળામાં લઈ આવે છે. આજે યોગ ને ધ્યાનના પ્રયોગો કરે છે ને, એમાં ઘણાને ઉલટું પડી જાય છે, તો કોઈ પાગલ થઈ જાય છે. જો બરાબર એને જે રીતે કહેવામાં આવે એ રીતે ન કરે અને કંઈક પોતાની રીતે કરવા જાય તો ગડબડ થઈ જાય. એમ આમાં પણ એવું છે કે જ્ઞાનીના માર્ગે ન ચાલે ને જરાક સ્વચ્છંદે ચાલે એટલે ક્યાંય નો ક્યાંય નીકળી જાય. એવો એવો વિષય છે. જરા સુભાષભાઈ માટે એમ લખ્યું ને 783માં કે જ્ઞાનીના માર્ગે ચાલવાનો અદભુત નિશ્ચય, શ્રી સુભાષનો જ્ઞાનીના માર્ગે ચાલવાનો અદભુત નિશ્ચય અમને વારંવાર સાંભળી આવે છે. એ યોગ એ પ્રકારની વિશિષ્ટ યોગ્યતા સુભાષભાઈમાં હતી એની પ્રશંસા કરી છે એમણે. અને એટલું જો મજબૂત રીતે કોઈ મુમુક્ષુ પકડી રાખે કે હું કાંઈ જાણતો નથી, હું કાંઈ સમજતો નથી, મને તો જે આજ્ઞા મળે એ પ્રમાણે મારે ચાલવું છે અને આજ્ઞા બહાર બિલકુલ જવું નથી, એવું જો મજબૂતપણે પકડી રાખે તો એને મોક્ષ માર્ગની પ્રાપ્તિ સુધી સુગમતાએ પહોંચી શકાય છે. એ સેફગાર્ડ થઈ જાય છે. નાની ને કારણે એ સહી સલામત રીતે માર્ગ સુધી, માર્ગ પ્રામની પ્રાપ્તિ સુધી પહોંચી શકે છે. આ પાયો હોવો જોઈએ. નાની ને માર્ગે ચાલતા મોક્ષ પાટણ સુલભ જ છે, અને પોતાની મેળે ચાલતા અનંત કાળથી રખડ્યો. કેમ રખડ્યો? પોતાની મેળે ચાલતા 200 નંબરની વચનાવલીમાં લીધું છે. જોવા જ્ઞાનની પ્રાપ્તિ જેણે ઈચ્છી તેણે જ્ઞાનીની ઈચ્છાએ વર્તવું એમ જિનાગમાદી સર્વશાસ્ત્ર કહે છે. હું પાછો કહું છું એમ નહીં, બધા શાસ્ત્રો પણ એમ જ કહે છે. પોતાની ઈચ્છાએ પ્રવર્તતા અનાદિકાળથી રખડ્યો, ભૂલા કરી છે. હાર્ટ, હૃદય રોગ થાય, હાર્ટ ડિઝીઝ, તો એનો જે હાર્ટ સ્પેશિયાલિસ્ટ કે એમ કરવું પડે કે નહીં? એમાં પોતાનું ડાપણ હાલે કે તમે આ લાલ ગોળી કેમ લખી દીધી, પીળી ગોળી મને કેમ ન આપી? હાર્ટની તો આટલી બધી દવા છે, મેં ચોપડી વાંચેલી છે, તમે આ દવા કેમ આપો છો, બીજી કેમ નથી આપતા? એ તારું કામ નથી. અમારે એવું થયું હતું, એવું થયું હતું એકવાર, ગુરુદેવને બ્લડ કેન્સર હતું ને, પછી એના જે હેમેટોલોજિસ્ટ કહેવાય છે, બ્લડ એક્સપર્ટ હોય એને હેમેટોલોજિસ્ટ કહેવાય છે. મુંબઈના એક મોટા હેમેટોલોજિસ્ટ પાસે ગયા હતા, પછી બધી બધી પ્રશ્નોને ક્વેરી લઈને ગયા હતા. હા, પ્રશ્નો બધા અમે પૂછતા હતા, અમે 4-5 જણાનું ડેલિગેશન ગયેલું. બધા ડૉક્ટર તો સમજ્યા કે ભાઈ મહાપુરુષ છે, એટલે આ મોટા મોટા માણસો પણ 4-5 જણા ભેગા થઈને આવ્યા છે. હા, એને પ્રશ્નો જોયા ને, એને શું કીધું ખબર છે કે આ વિષય સમજતા મને 15 વર્ષ લાગ્યા છે. કેટલા? આ વિષય સમજતા મને 15 વર્ષ લાગ્યા છે. તમે 15 મિનિટમાં આ વાત સમજવા માંગતા હો તો એ તમે સમજી નહીં શકો, ભલે તમે ગમે એટલા પ્રશ્ન પૂછો મને. ઠીક, તમને કહ્યું કે આ રોગ છે એટલે એમાં મીન મેક નથી, તમે ગમે એને પૂછી વળો. ને મુંબઈના 3 મોટા હેમેટોલોજીસ્ટને મળેલા, જે ઇન્ટરનેશનલ ફેમવાળા હતા એવા, એ ટાટાના હેમેટોલોજીસ્ટ હતા, ટાટા બ્લડ કેન્સર હોસ્પિટલના, અને બીજા 2 જનરલ પ્રેક્ટિશનર હતા, એક જસલોકના હતા અને એક જનરલ પ્રેક્ટિશનર હતા પોતાનું ક્લિનિક હતું. 3નો એક જ મત નીકળ્યો, આમ જ છે. પણ અમે થોડુંક ઊંડા ઉતરવા માટે પૂછપરછ કરીએ એટલે એણે કીધું, ભાઈ તમારું કામ નથી, આ બહુ ટેકનિકલ સબ્જેક્ટ છે, આમાં ઘણી વાતો વિચારવાની હોય છે, અને અમને ભણતા ભણતા 15 વર્ષ નીકળી ગયા. હવે તમને 15 મિનિટમાં તમે આ વિષયના લેમેન ગણાવ, કેવા ગણાય? સાવ લેમેન ગણાવ, તમારો વિષય નથી આ, તમને 15 મિનિટમાં કાંઈ સમજાશે નહીં. હું પૂછીશ તો સમજાવવું મુશ્કેલ છે મારા માટે, તમને કહ્યું એ બરાબર છે. ઠીક, કરવું શું? તમે નો ડ્રગ નો ટ્રીટમેન્ટ, ઠીક, કેન્સરની કોઈ ડ્રગ નથી, એની કોઈ ટ્રીટમેન્ટ નથી, પણ અમને કાંઈ સંતોષ થતો નહોતો, મને કાંઈ સારું થવું જ જોઈએ, સારું કરવું જ જોઈએ. ઠીક, એમ આ તો એથી પણ વધારે સૂક્ષ્મ માર્ગ છે. જગતની વિદ્યાઓ જેવો સ્થૂળ માર્ગ નથી, જગતની વિદ્યાઓ જેવો સ્થૂળ માર્ગ નથી, આ ઘણો સૂક્ષ્મ માર્ગ છે. એટલા માટે જ્ઞાનીને માર્ગે ચાલવું એ જ એક સહી સલામત ભરેલો ઉપાય છે. એમાં સમજે નહીં ને પોતાને મેળે કરવા જાય સમજે છું, પણ એવી રીતે તો અનંતવાર કર્યું છે ને અનંતવાર રખડ્યો પણ છે, અને નહીતર મોક્ષ સુધી પહોંચવું સુલભ છે. પછી તો સમય દર્શન થઈ જાય, મોક્ષની પ્રાપ્તિ થઈ જાય. વિષય કષાય આદિ વિશેષ વિકાર કરી જાય તે વખતે વિચારવાને પોતાનું નિર્વીર્યપણું જોઈને ઘણો જ ખેદ થાય છે અને આત્માને વારંવાર નિંદે છે. ફરી ફરી તિરસ્કારની વૃત્તિથી જોઈ ફરી મહંત પુરુષના ચરિત્રને વાક્યનું અવલંબન ગ્રહણ કરી આત્માને શૌર્ય ઉપજાવી તે વિષયાદી સામે હતી હઠ કરીને તેને હઠાવે છે ત્યાં સુધી નીચે મને બેસતા નથી. તેમ એટલો ખેદ કરીને અટકી રહેતા નથી. શું કીધું કે મુમુક્ષુ જીવને પોતાના પરિણામ જ્યારે ઉતરી જાય, વિષય કષાયાદી જોર કરી જાય એટલે શું થાય કે પોતાના પરિણામ ક્યારેક ઉતરી જાય ત્યારે પોતાને નિર્વીર્યપણું એટલે પોતાનો પુરુષાર્થ કામ ન કર્યો, પોતે હારી ગયો, ઉદયની સામે પોતે હારી ગયો એ જોઈને ઘણો જ ખેદ થાય છે અને થાય એ સ્વાભાવિક છે. મુમુક્ષુને એવો ખેદ થાય તે સ્વાભાવિક છે કે પોતાના આત્માને વારંવાર નિંદે છે, ઘરે આત્મા તું કેમ, તારો પુરુષાર્થ કેમ આગળ વધતો નથી, તું કેમ પુરુષાર્થમાં ટકી કેમ ન શીખો, તું કેમ પુરુષાર્થથી ટકી ન શીખો, તારું બળ કેમ ન ચાલ્યું. ફરી ફરી તિરસ્કારની વૃત્તિ પોતા માટે એને થઈ આવે છે અને એ શું કરે છે કે એવી વખતે મહાન પુરુષોના ચારિત્ર અને વચનોનો અવલંબન લે છે. આવા ઉદય પ્રસંગોમાં મહાન પુરુષો પોતાના આત્માના શ્રદ્ધા જ્ઞાનના પુરુષાર્થમાંથી વિચલિત થયા અને પુરુષાર્થ પ્રેરક એમના જે વચનો, પુરુષાર્થ પ્રેરક એમના વચનો એને ગ્રહણ કરે છે. વચનો ખાલી વાંચી લે છે એમ નહીં, વચનો ગ્રહણ કરે છે એટલે એની અસર આવે છે આત્મા ઉપર. એ વચનોની અસર આવે છે. મહાન પુરુષોના વચનો એટલે જે એમના ઉપદેશ વાક્યો છે એની અસર પોતે જોઈએ છે. એમનું ચારિત્ર જોવે છે, એમનું આચરણ જોવે છે અને એમણે જે વખતે પોતાનો પુરુષાર્થ ફેરવો એ જોઈને પોતે પણ એમના વચનો, એ સંબંધી એમના જે વચનો છે એની અસર પોતાના આત્માને વિશે ગ્રહણ કરે છે એટલે એને વચન ગ્રહણ કર્યા એમ કહેવામાં આવે છે. આત્માને શૌર્ય ઉપજાવી, જો ખેદ કર્યો એમ ખેદ કરીને ડિપ્રેશનમાં ન આવ્યા, આત્માને શૌર્ય ઉપજાવી, પુરુષાર્થનો ઉપાડ કર્યો, એમાં પોતે પુરુષાર્થનો ઉપાડ કરીને તે વિષયાદી સામે અતિ હઠ કરીને તેને હઠાવે છે. બરાબર અંદરમાં લડાઈ કરે છે એમ કહે છે. શું અવિવેક મલ અને વિવેક મલ બેની લડાઈ ચાલે છે. હા એ પણ કોઈ લડાઈ છે, એ પણ લડાઈ છે. એમ નથી, શંકા પડી જાય પોતાને માટે કે હું પુરુષાર્થ નહીં કરી શકું તો, મારો પુરુષાર્થ જ નહીં ઉપડે તો, એવી જો શંકા પડે એટલે સુધી ખેદ થવો
જોઈએ
ન જોઈએ, એટલે એ ચર્ચા પહેલા કરી
આપણે. પોતાને સ્પષ્ટપણે ભાષે કે જે લોકો સનતનું ભાષણ શું વિવાદ તો હકીકતમાં સાચી છે
ના,
પછી એને સાચી નો ઉકેલ શું છે?
હા થાય ચોક્કસ, ખેદ ઘણો થાય એનો વાંધો નથી, થોડો થાય એનો વાંધો નથી, પણ એ ખેદને અંતે પુરુષાર્થ ઉપડવો જોઈએ. ખેદને અંતે પુરુષાર્થહીન થાય એ ખેદ બરાબર નથી. ઠીક, અંતે શું થવું જોઈએ? પુરુષાર્થ ઉપડવો જોઈએ, તો એ ખેદ યથાર્થ છે, યથાસ્થાને છે, અને એકદમ પોતે શંકામાં આવી જાય, એવા અભિપ્રાયમાં આવી જાય કે મારાથી કાંઈ નહીં થઈ શકે, હું વારંવાર હારી જઉં છું, મારાથી કાંઈ નહીં થઈ શકે, તો એ યથાર્થ ખેદ નથી. ખેદ બે પ્રકાર બને છે આની અંદર, ખેદ જેને આવે છે એને બે પ્રકાર બને છે. હા હા, આત્મવિશ્વાસથી ડગી જાય પછી. હતાશા કે નિરાશામાં આવવું જોઈએ બરાબર. ખેદ થાય, થવો જોઈએ, થવો ઘટે છે, ન થાય તો પણ બરાબર નથી, અને એટલો થાય કે નિરાશામાં આવી જાય તો પણ એ બરાબર નથી. અમરલાલભાઈને ખેદ ઘણો થયો હશે અને કૃપાળુદેવને એવું લાગ્યું હશે કે આ કાંઈક નિરાશામાં આવી જાય ને, આ મુમુક્ષુ કાંઈક નિરાશામાં
આવી જાય,
સાત આઠ વર્ષથી પોતે તે પ્રગતિ કરવા ધારી હોય અને એટલી પ્રગતિ ન કરી શકતા હોય અને ખેદ થતો હોય તો એ નિરાશામાં ના આવી જાય, એટલા માટે એને પુરુષાર્થની પ્રેરણા આપે છે એમ છે. સ્વચ્છંદ થાય, ખેદ ન થાય તો સ્વચ્છંદ થાય, પ્રતિપક્ષમાં સ્વચ્છંદ થાય. એ તો દરેક કામમાં બેલેન્સ તો રહેવું જ જોઈએ. આપણે રોજ ખાઈએ છીએ ને, તો એમાં બેલેન્સ રાખવું પડે. વધારે પડતું ખાઈ જાઓ તો અશક્તિ આવે, અને ઓછું ખાવ તો અશક્તિ આવે. ખાવાથી શક્તિ મળે, શું કહેવાય છે, માણસ અન્ન ખાય તો શક્તિ રહે, પણ વધારે પડતું અન્ન ખાય તો અશક્તિ થાય, અને અડધું પણ પૂરું ન ખાય તો પણ અશક્તિ આવે. બે છે વાત, બેલેન્સ તો રહેવું જ પડે દરેક કામમાં. એની બે બાજુની રેન્જ હોય છે, એ રેન્જની વચ્ચે ચાલવું પડે, એનું નામ યથાર્થતા, એનું નામ યથાર્થતા એમ છે. દરેક કામમાં એવું છે. હા હા, મક્કમતા વાત છે. એટલે જે અંદરની જે લડાઈ છે એમાં તો બરાબર જોર રાખવું એમ કે છે, એમાં હારી જવું નહીં. અંદરની લડાઈ છે, વિવેકમલ અને અવિવેકમલ બે લડે છે. જે બળવાન હોય એ હામાને પછાડે, વિવેક બળવાન હોય તો અવિવેકને પછાડે, અવિવેક બળવાન હોય તો અને જ્યાં સુધી એને હઠાવે નહીં, પછાડે નહીં, ત્યાં સુધી નીચે મને બેસતા નથી. વાતને મૂકી નથી દેતા, નીચે મને બેસતા નથી એટલે વાતને મૂકી દેતા નથી.
નહીં
નહીં, સમજણ પૂર્વક બરાબર વ્યવસ્થિત રીતે આગળ વધવાનું છે. આ માર્ગમાં સમજણપૂર્વક વ્યવસ્થિત રીતે આગળ વધવાનું છે. અને મુમુક્ષુને દરેક ભૂમિકામાં જે પ્રકારની પ્રકૃતિ હોય એ જોર કરી જાય છે. ક્રોધની પ્રકૃતિ હોય તો ગુસ્સો થઈ જાય, માનની પ્રકૃતિ હોય તો માન થઈ જાય, માયાની પ્રકૃતિ હોય તો માયા થઈ જાય, લોભની પ્રકૃતિ હોય તો લોભ થઈ જાય. પ્રકૃતિ જોર કરે એ વખતે લડવું પડે, એની સામે લડવું પડે કે હવે તને હું તારું ચાલવા દઈશ નહીં, હવે મારે માથે કોઈ એવા ધણી છે અને એને લઈને મને બળ છે, બેકિંગ છે, એ હવે હું તને જીતવા નહીં દઉં અને હું હવે હારવાનો. સૌભાગભાઈ ઉપરનો પત્ર છે, પાનું 4 અને 47. યોગ જ્ઞાની પુરુષના દ્રઢ આશ્રયથી સર્વોત્કૃષ્ટ એવો મોક્ષપદ સુલભ છે, તો પછી ક્ષણે ક્ષણે આત્મ ઉપયોગ સ્થિર કરવો ઘટે એવો કઠણ માર્ગ તે જ્ઞાની પુરુષના દ્રઢ આશ્રય પ્રાપ્ત થવો કેમ સુલભ ન હોય? મોક્ષ મળતો હોય એ તો કાયમ સ્થિરતા છે, તો પછી અલ્પ સ્થિરતા કેમ ના આવે? કેમ કે તે ઉપયોગના એકાગ્રપણા વિના તો મોક્ષપદની ઉત્પત્તિ છે નહીં. જ્ઞાની પુરુષના વચનનો દ્રઢ આશ્રય જેને થાય તેને સર્વ સાધન સુલભ થાય એવો અખંડ નિશ્ચય સત્પુરુષોએ કર્યો છે. જો વાત કેવી સ્પષ્ટ લીધી છે, પોતાના અનુભવની આ બધી વાતો લખી છે. જ્ઞાની પુરુષના વચનનો દ્રઢ આશ્રય જેને થાય તેને ધર્મના સર્વ સાધન સુલભ થાય, સફળ થાય એવો અખંડ નિશ્ચય, એમાં કાંઈ ગડબડ નથી, અખંડ નિશ્ચય સત્પુરુષોએ કર્યો છે, તો પછી અમે કહીએ છીએ કે આ વૃત્તિઓનો જય કરવો ઘટે છે, તે વૃત્તિઓનો જય કેમ ન થઈ શકે? ગમે એવી પ્રકૃતિ જોર કરતી હોય જીતી શકાય છે, ચોક્કસપણે જીતી શકાય છે એમ કે છે. શું એવા પ્રકાર વિના છે, એવા પ્રકાર બને છે કે મુમુક્ષુનું આખું જીવન બદલાઈ જાય. તમે એને થોડા વર્ષ પહેલા જોયો હોય, થોડા વખત પહેલા જોયો હોય અને પછી એને જે પલટો ખાધો હોય અને દ્રઢપણે જ્ઞાનીની આજ્ઞાને અનુસરતો થયો હોય, પ્રકૃતિ પ્રકૃતિના ભૂક્કા બોલાવે અને ક્યાંક પછાડ ખાય થોડી ઘણી તો વળી બેઠો થઈને જોર કરે. શું પહેલામાં ને પછીમાં તો બહુ મોટો ફેર પડે, આખો જાણે માણસ પડી ગયો, આખો માણસ જ બદલાઈ ગયો એવું લાગે. શું પુરુષાર્થ તો કરવો જ જોઈએ. શું આટલું સત્ય છે કે આ દુષ્મ કાળને વિશે સત્સંગની સમીપતા કે દ્રઢ આશ્રય વિશેષ જોઈએ. આ કાળમાં પરિસ્થિતિ એવી છે, બાહ્ય બહારમાં અસત્સંગાદીની એવી પરિસ્થિતિ છે કે એમાં સત્સંગ વિશેષ જોઈએ અને દ્રઢપણે આશ્રય કરવો જોઈએ અને અસત્સંગથી અત્યંત નિવૃત્તિ જોઈએ. આઘાત રહેવું, અસત્સંગના પ્રસંગોથી દૂર જ રહેવું. તો પણ મુમુક્ષુને તો એમ જ ઘટે છે કે કઠણમાં કઠણ આત્મ સાધન હોય ને તેની પ્રથમ ઈચ્છા કરવી, એટલું એને શૌર્ય હોવું જોઈએ, ઉલ્લાસ હોવો જોઈએ. ગમે એવા ઉદયમાં હું હવે હારવાનો, કે જેથી સર્વસાધન અલ્પકાળમાં ફળીભૂત થાય. શ્રી તીર્થંકરે તો એટલા સુધી કહ્યું છે કે જે જ્ઞાની પુરુષની દશા સંસાર પરીક્ષણ થઈ છે તે જ્ઞાની પુરુષને પરંપરા કર્મબંધ સંભવતો નથી, તો પણ પુરુષાર્થ મુખ્ય રાખવો. તે જ્ઞાનીએ પણ પુરુષાર્થ મુખ્ય રાખવો કે જે બીજા જીવને પણ આત્મ સાધન અને પરિણામનો હેતુ થાય, એનો પુરુષાર્થ જોઈને બીજા જીવને પણ પુરુષાર્થની પ્રેરણા મળે. એ વાત છે શરૂઆતમાં. એટલે એમ કહે છે કે ત્યાં સુધી નીચે મને બેસતા નથી. 819માં કેમ એકલો ખેદ કરીને અટકી રહેતા નથી, એકલો ખેદ કરીને અટકી ન રહે, પુરુષાર્થ કર્યા વિના રહે નહીં, પુરુષાર્થ ચાલુ જ રાખે. એ જ વૃત્તિનો અવલંબન આત્માર્થી જીવોએ લીધું છે. એટલે પુરુષાર્થની વૃત્તિ આયેલી એવી છે. એ જ વૃત્તિ એટલે પુરુષાર્થની વૃત્તિનું આલંબન આત્માર્થી જીવોએ લીધું છે. આત્માર્થી જીવો પુરુષાર્થ કરે છે. ભાવનાનો વિષય આપણે ચાલે છે ત્યારે ભાવના અને રાગમાં ફેરશું અથવા ભાવનાની ઈચ્છામાં ફેરશું એ પ્રશ્ન આપણે ચર્ચાય છે કે જે પુરુષાર્થ સહિત હોય તે ભાવના, ખાલી પુરુષાર્થ વિના વિકલ્પ આવે એ ભાવના નહીં, ઈચ્છા છે, વિકલ્પ છે એમ કહેવું. આત્માર્થી છે એને તો પુરુષાર્થની વૃત્તિનું અવલંબન લીધું છે અને તેથી જ અંતે જય પામ્યા છે. પુરુષાર્થ કરે અને એનો વિજય ન થાય એવું બનતું નથી. પુરુષાર્થ કરે એ જય પામે, પામે ને પામે ગેરંટી. આ વાત સર્વ મુમુક્ષુએ મુખ્ય કરીને હૃદયમાં સ્થિર કરવા યોગ્ય છે. આ વાતને મુખ્ય કરવી અને એને હૃદયમાં સ્થાન આપવું મુખ્યતા રાખીને.
813
હા, એ પણ અંબાલાલભાઈ ઉપરનું પત્ર છે. ઉપરની ભૂમિકાઓમાં પણ અવકાશ પ્રાપ્ત થઈ અનાદિ વાસનાનું સંક્રમણ થઈ આવે છે. જે સંસ્કાર છે ને વાસના એટલે સંસ્કાર, અને આત્માને વારંવાર આકુલ વ્યાકુલ કરી દે છે. ઉપરની ભૂમિકાઓમાં પણ એટલે મુમુક્ષુ આગળ વીધું હોય એની વાત કરે છે, સામાન્ય મુમુક્ષુની વાત નથી કરતા. કાંઈક આગળ વધી ગયો હોય, ઉપરની ભૂમિકાએ જઈ હોય એવા મુમુક્ષુને પણ પૂર્વ સંસ્કારથી પછાડ ખાવાનો વારો આવે છે. આખું વ્યાકુળ કરી દે છે એટલે પછાડ ખાઈ જાય છે ઘણી વાર. શું અને વારંવાર એમ થયા કરે છે કે હવે ઉપરની ભૂમિકાની પ્રાપ્તિ થવી દુર્લભ છે, આગળ નહીં વધી શકાય એવી પછાડ ખાય મારે ભારે થઈ ગયું. ક્રોધ નહોતો કરવો આ જગ્યાએ અને ગુસ્સો થઈ ગયો મારાથી અને એકદમ પરિણામ ઉતરી જાય. એકદમ પરિણામ લાઈન ચાલતી હોય મોક્ષની ભૂમિકામાં ડિસ્ટર્બ થઈ જાય, એક વખત શું થાય ડિસ્ટર્બ થઈ જાય એવું બને છે. ઘણી વાર નાની વાત હોય પણ પ્રકૃતિ જોર કરી જાય એટલે મોટી મોટી વાત થઈ જાય ને નુકસાન મોટું થઈ જાય. નાની વાતમાં નુકસાન મોટું થઈ જાય અને એમ લાગે કે હવે આગળ નહીં વધી શકાય અને વર્તમાન ભૂમિકામાં સ્થિતિ પણ ફરી દુર્લભ છે. વારંવાર પછાડ ખાય વર્તમાન ભૂમિકામાં પણ સ્થિર રહી શકે નહીં. એવા અસંખ્ય અંતરાય પરિણામ ઉપરની ભૂમિકામાં પણ બને છે. શું એવા અસંખ્ય પરિણામ ઉપરની મુમુક્ષુની ઉપલી ભૂમિકામાં પણ બને છે તો પછી શુભેચ્છાદી ભૂમિકાએ તેમ બને એ કાંઈ આશ્ચર્યકારક નથી. એટલે નીચેની ભૂમિકામાં એમ બને શુભેચ્છા એટલે શું કે પોતાને ભાવના થઈ હોય કે મારે આત્મકલ્યાણ કરી લેવું છે પણ હજી એટલો આગળ ન વધતો હોય તો એને તો એવા અંતરાયના પરિણામ આવે એ સ્વાભાવિક છે. ઉદયમાં એ ખેંચાઈ જાય એ સ્વાભાવિક છે, એ કાંઈ આશ્ચર્યકારક નથી. તેવા અંતરાયથી છેદ નહીં પામતા આત્માર્થી જીવે પુરુષાર્થ દ્રષ્ટિ કરવી અને સુરવીરપણું રાખવું એ જ વાત લીધી છે અંબાલાલભાઈના આ દિવસોમાં. આ સોગંદ હાતમે પત્ર લખ્યો છે અને આ છે એ માક્ષર મીનાનો પત્ર છે. માક્ષર સુદ પાંચમ કારતક ને માક્ષર બે મહિનાના ગાળામાં બે પત્રો છે એમના ઉપરના. એ બંનેમાં એક જ વિષય લીધો છે એટલે હા એમ તો 14 અંબાલાલભાઈ ઉપરનો છે, 16 અંબાલાલભાઈ ઉપરનો છે. આ બંનેમાં વિષય સરખો છે લગભગ 870 ને 819માં વિષય સરખો છે. ઓલામાં થોડો જુદો જુદો વિષય લીધો છે એટલે વાત છે. તો પછી શુભેચ્છાની ભૂમિકાએ તેમ બને એ કાંઈ આશ્ચર્યકારક નથી. તેવા અંતરાયથી ખેદ નહીં પામતા એવા પરિણામ ક્યારેક થઈ જાય તો એનાથી ખેદ નહીં પામતા આત્માર્થી જીવે પુરુષાર્થ દ્રષ્ટિ કરવી. હવે ખેદ નહીં પામતા એટલે શું નિરાશામાં નહીં આવતા એમ જેવું છે. જરાય ખેદ ન થાય એવું તો બને નહીં, ખેદ તો થાય થઈ આવે પણ પાછો પુરુષાર્થ ઉપાડે તો એ ખેદ થયો એ યથાસ્થાને થયો. અને જો પુરુષાર્થ ન ઉપાડે તો એ યથાસ્થાને ખેદ થયો કાં તો પૂરતો નથી થયો અને કાં તો વધુ પડતો થયો છે એમ છે. કાં તો પૂરતો ખેદ થયો નથી અને કાં તો વધુ પડતો થઈ ગયો છે, એ બે બરાબર નથી. આમ છે ને જો માર્ગદર્શનની ક્યાં જરૂર પડે છે, અહીંયા માર્ગદર્શનની જરૂર પડે છે કે પોતાને મેળે તો એને ખ્યાલ ના આવે કે આમાં શું હવે ફરક પડ્યો, કેવી રીતે છું કેવી રીતે ન છું, નિરાશ થઈ ગયો એને ખ્યાલ ના આવે હું કેમ નિરાશ થઈ જાઉં છું. શું અને ખેદ થાય તો પણ પુરુષાર્થ ન ઉપડે તો એ ખેદ થયો શું કામનો, અધૂરો થયો અથવા વધુ પડતો થયો, એને પુરુષાર્થ કેમ ઉપડે એને જ્ઞાનીના સત્સંગ વગર આગળ ચાલવું મુશ્કેલ પડે છે. એ આના જેવું છે કે ડાક્ટરની દવા લઈએ, ડાક્ટરની દવા લઈએ લાગુ ન પડે તો ફરી જવું પડે કે ન જવું પડે. સાહેબ તમે અઠવાડિયાનો કોર્સ આપ્યો હતો, દવા પૂરેપૂરી લેવાઈ ગઈ પણ મને હજી કાંઈ ફાયદો નથી, ફરીને એને કન્સલ્ટ કરવા જ પડે ડાક્ટરને, બીજું શું કરે. એમાં દવા લીધા પછી પણ જો ફાયદો ન થાય તો શું કરવું, ફરીને જવું પડે. કાંઈક તમે ફરીને વિચારો, આમાં કાંઈક રહી જાય છે, કાંઈક આમાં રહી જાય છે. મારો કેસ સીધો સાધો નથી કે તમારી દવા કાંઈ મટી જાય, તો પછી એને બીજા સંભવિત કોમ્પ્લિકેશન ક્યાં ક્યાં હોય એ વાત વિચારીને ફરીને નવી ટ્રીટમેન્ટ શરૂ કરવી પડે, એવું આમાં છે. અંદર સ્ટ્રીક્ટ મેડિકલ સુપરવિઝન ટ્રીટમેન્ટ લેવી પડે, નથી લાગો હોય ત્યાં શું થાય. એવા જે જલ્દી મટે નહીં એવા રોગ હોય, દુસાધ્ય જેને કહેવામાં આવે, કેવા દુસાધ્ય હોય, ત્યાં એને બધી બાજુથી જેને પૂછે કે તો પછી તમે આવું કંઈ ખાઈ લીધું હતું, શું શું થયું, મેં તમને કીધું તો એની ઘરે પરેજની મર્યાદામાં રહ્યા છો કે કાંઈ ગડબડ કરી છે, પછી એને બધી પણ ઉલટ તપાસ પણ કરવી પડે. દુર્ગુણનો સદભાવ હતો કે અભાવ હતો,
દુર્ગુણનો અભાવ હતો માટે રિએક્શન આવ્યું જ્ઞાતિનું,
ઠીક વાત છે.
ભજન ક્યાં દેવું એની ઉપર ભજન ક્યાં દેવું,
હા શું છે, જરાક માર્ગ તો સાંકડો થતો જાય છે, જેમ ઉપરની ભૂમિકામાં જાય એમ માર્ગ સાંકડો થતો જાય છે. શું સાંકડો થતો જાય છે એટલે શું કે સામાન્ય દોષ પણ મોટું નુકસાન કરે, એને કોઈ વાર સામાન્ય દોષ પણ મોટું નુકસાન કરે, એને એમ થાય કે આટલામાં હું પણ એવું નથી, એમાં એની આખી લાઈન ડિસ્ટર્બ થઈ જાય, એકદમ એને પરેજમાં ચાલવું પડે. જે નાની કે એમાં જે જરા આગો પાછો કોર ન મૂકે, બરાબર લાઈન ઉપર હાલ્યો જાય તો વાંધો ન આવે. એનું નામ ગુરુગમ છે, એનું નામ ગુરુગમ છે. અથવા દોષનો જો બચાવ થઈ ગયો તો અભિપ્રાયની ભૂલ થઈ ગઈ, ભલે દોષ નાનો છે પણ દોષનો જો બચાવ થઈ ગયો તો અભિપ્રાયની ભૂલ થઈ ગઈ. એટલે એને ખેદ બરાબર થવો જોઈએ, કેમ કે અભિપ્રાય વિરુદ્ધ પરિણામ એટલે ખેદ થવો તો જોઈએ, પણ નિરાશા ન આવે એટલો પ્રકાર એને હોવો જોઈએ. અને પુરુષાર્થ ખેદને અંતે પુરુષાર્થ ઉપડવો જોઈએ, પાછો બેઠો થાય બરાબર ભાઈ ઉછળાવીને આગળ હાલે એમ છે. તેવા અંતરાયથી ખેદ નહીં પામતા આત્માર્થી જીવે પુરુષાર્થ દ્રષ્ટિ કરવી અને સુરવીરપણું રાખવું, હિતકારી દ્રવ્ય ક્ષેત્રાદિ યોગનું અનુસંધાન કરવું સત્સંગાદી, અને શાસ્ત્રનો વિશેષ પરિચય રાખી વારંવાર હઠ કરીને એટલે જોર કરીને પણ મનને સદવિચારમાં પ્રવેશિત કરવું, પણ આગળવળું જવા દેવું. અને મનના દુરાત્મપણાથી આકુળ વ્યાકુળ નહીં પામતા, ધૈર્યથી સદવિચારને પંથે જવાનો ઉદ્યમ કરતા, જય થઈ ઉપરની ભૂમિકાની પ્રાપ્તિ થાય છે, જરૂર પ્રાપ્તિ થાય. શું? મનના દુરાત્મપણાથી, દુરાત્મપણું એટલે આત્માથી દૂર જાય છે એવું જે મનની પ્રવૃત્તિ છે, એમાં વિશેષ આકુળ વ્યાકુળ નહીં થતા, એટલે નિરાશામાં નહીં આવતા, ધૈર્યથી અને ધૈર્યથી સદવિચારને પંથે જવાનો, આત્મકલ્યાણના વિચારે ધીરજપૂર્વક જવાનો પુરુષાર્થ કરતા, ઉદ્યમ એટલે પુરુષાર્થ કરતા જ જરૂર વિજય થાય છે અને ઉપરની ભૂમિકાની પ્રાપ્તિ થાય છે. અને અવિક્ષેપપણું પ્રાપ્ત થાય છે એવા જીવને અવિક્ષેપપણું પ્રાપ્ત થાય છે. વિક્ષેપ આવો, ડિસ્ટર્બન્સ થયો તો એ છૂટી જાય છે, અથવા પરિણામ લાઈનસર શાંત થઈને આગળ વધવા માંડે છે. જે પ્રકૃતિ જોર કરી ત્યારે વિક્ષેપ પડી ગયો, પોતાની લાઈનમાં વિક્ષેપ પડ્યો, એમ કયો અંતરાય પડ્યો એમ કયો, એ પાછો ફરીને પુરુષાર્થ કરે ત્યારે અનુસંધાન થઈ જાય છે. આમ છોકરો બાળક છે, એ ચાલતા શીખે તો બે ચાર વખત પડ્યા પછી પણ ચાલવાનું બરાબર રાખે તો દોડતો થઈ જાય, પણ બી જાય તો હું પડી જાઉં છું એટલે હવે નહીં ચાલું તો ચાલતા ન શીખી શકે. એને હોશથી પાછું ચાલવાનું શરૂ કરવું જોઈએ, ભલે પડે, સંભવ છે પડવાનું. પગમાં હજી એટલી શક્તિ નથી આવીને, પ્રેક્ટિસ નથી તો પડશે, પણ એને ચાલવાનું ઉત્સાહથી રાખવું. યોગ દ્રષ્ટિ સમુચ્ચય વારંવાર અનુપ્રેક્ષા કરવા યોગ્ય છે. જુઓ, એ વખતે એને એ ગ્રંથની જરૂર છે, હરિભદ્રાચાર્યનો ગ્રંથ છે, સારો અધ્યાત્મ ગ્રંથ છે, એટલે એમણે સત્સૃતમાંનું નામ આપ્યું છે યોગ દ્રષ્ટિ સમુચ્ચય. એક વાતો બહુ મૂળ વાતો લીધી હોય અને આત્માથી થઈને એ વાત લીધી હોય એટલે બધી સારી વાતો આવે છે ભૂમિકામાં. એમને અનુપ્રેક્ષા એટલે એનો અભ્યાસ કરવા, વારંવાર વાંચવા માટે ભલામણ કરી છે. આ દ્રષ્ટિની સજ્જા યશો વિજયજી એના ઉપરથી લખી છે, જે આત્મરૂચિના જુદા જુદા તબક્કા બતાવ્યા છે એમણે લીધી છે, આના યોગ દ્રષ્ટિ સમુચ્ચય ઉપરથી લીધી છે.
ભગવાન